તારીખ 1/12/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 36 સળંગ પ્રવચન નંબર 73
જેમ એક નગરમાં એક પુરુષ રહે છે સોનું નગર છે એ નગરમાં 84 લાખ ઘર છે ત્યાં તે પુરુષ તે ઘરોને હંમેશા સુધાર્યા જ કરે છે વળી બીજે દિવસે બીજામાં અન્ય ઘરમાં રહે ત્યારે તેને સુધારે એ પ્રમાણે તે ભીંતડાને સુધારતા સુધારતા આખો જન્મારો વીત્યો તેને સુધારવાનો રોગ થયો જ્યારથી સુધારતો હતો ત્યારથી રોગ લાગ્યો હતો તે પોતાની પરમ ચતુરાઈને ભૂલ્યો ત્યાં સુધી કરી લીધું તે જેમ કોઈ ધૂમ ચડે છે માણસને તો એ કામ કર્યા જ કરે છે જેની ધૂમ ચડી હોય એની પાગલ માણસ જોવામાં આવે છે કપડાના ગાફાને ભેગા કરીને બાંધે કોટકું કરે વળી પાછો છોડે વળી પાછો બાંધે વળી પાછો છોડે કર્યા જ કરે એમને એમાં એનો સમય જાય એનું કાંઈ નહીં અને કારણ વગર પણ એ પ્રવૃત્તિ કર્યા કરે એ દ્રષ્ટાંત છે પોતાની પરમ ચતુરાઈને ભૂલ્યો તે પુરુષને મોટી વિપત્તિ થઈ પડી કે વગર પ્રયોજને એકલા સુના ઘરમાં તેની મહેનત મજૂરીમાં તે મીંડો રહે છે સુના ઘરમાં વગર પ્રયોજને એમ લીધું છે કોઈ એમાં પ્રયોજનનું સિદ્ધ થતું નથી અને ફાલતુ મહેનત મજૂરીમાં એ લાગ્યો રહે છે પોતે અનંત બળવાન છતાં વૃથા ભૂલી દુઃખ પામે છે એ દ્રષ્ટાંત છે કે પોતે બળવાન હોવા છતાં પોતાના બળને ભૂલીને વ્યર્થ પરિશ્રમ કરીને દુઃખ પામે છે વૃથા પરિશ્રમ કરીને દુઃખ પામે છે એમ લેવું છે કે સંયોગો સુધારવાની જીવની જે વૃત્તિ છે એ વૃથા પરિશ્રમ છે એ વૃત્તિ દુઃખદાયક છે અને એ પરિશ્રમ કરતા એ પોતાના અનંત સામર્થ્યને ભૂલે છે પોતાના ચૈતન્યના અનંત સામર્થ્યને ભૂલીને એ બહારના સંયોગો સુધારવાની વધારવાની જાળવવાની સાચવવાની એ પ્રકારની એને વૃત્તિ રહ્યા કરે છે તદનુસાર પ્રવૃત્તિ પણ કાંઈ ને કાંઈ કર્યા કરે છે પ્રવૃત્તિ જોકે કરવી એના હાથની વાત નથી પરંતુ એની વૃત્તિ રહ્યા કરે છે એમાં એ પોતાના અનંત સામર્થ્યને ભૂલે છે એ વાત નિશ્ચિત છે ગુરુદેવે દુકાન છોડી દુકાને બેસતા હતા 13 વર્ષની ઉંમરથી દુકાને બેસતા હતા પહેલાં તો લાંબુ ભણતર નહોતો હાથ ચોપડી ભણે એટલે 100 વર્ષ પહેલાં તો બહુ કહેવાય તો હાથ ચોપડી ભણે એટલે છોકરાને ઉઠાડી મૂકે એને કાં નોકરી કરે કાં દુકાન ઘરની દુકાન હોય તો દુકાને બેસી જાય પિતાજીની દુકાન સાધારણ હોય તો નોકરીએ લાગી જાય 19 વર્ષ સુધી દુકાને બેઠા 6-7 વર્ષ પછી દુકાન છોડી ત્યારે વિચાર નહીં કર્યો કે પ્રવૃત્તિ છોડીએ તો છોડે એ ખાય શું, પ્રવૃત્તિ ન કરે એ ખાય શું, એવો વિચાર નહીં કર્યો. અને પ્રવૃત્તિ કરે તે જ ખાય છે ને પ્રવૃત્તિ છોડે તે બધા ભૂખારીએ છે એવું કઈ જોવામાં આવે. પ્રવૃત્તિ છોડવા વાળાને એની ચિંતા હોય પ્રવૃત્તિ છોડી શકે છે. પ્રવૃત્તિ તો તે જ છોડે છે કે જેની એને ચિંતા નથી. કોણ છોડે? ચિંતાવાળો છોડી શકે? છોડી ન શકે. એની ચિંતા ન હોય છોડી શકે વાસ્તવિકપણે. એ ચિંતામાં એને કર્તૃત્વ બુદ્ધિ પણ છે કે હું મારા ડાપણથી મારી ચતુરાઈથી જગતના સંયોગો મેળવી શકું, પ્રાપ્ત કરી શકું, બધું સરખું રાખી શકું, બધી વ્યવસ્થા હું ગોઠવી શકું. એ બધું કર્તૃત્વ એની અંદર ઊભું છે, કર્તૃત્વ પીડ્યું છે. સંપ્રદાયનું પરિવર્તન કર્યું. ત્યારે 3-4 જણા હતા સાથે, પછી હજારો માણસો આવવા માંડ્યા, મકાનો બનવા માંડ્યા, મંદિરો બનવા માંડ્યા. કોણે કર્યું એ બધું? આરોપથી લોકો એમ કે સાહેબ આપ હતા તો આ બધું થયું. અમે કઈ કર્યું નથી, પણ અમે એના કરતા હરતા નથી ને અમે કઈ કર્યું નથી. કોઈને ઘરે ઘરે બોલાવા ગયા હતા કે તમે આવો ભાઈ સોનગઢ આવો, અને બોલાવા જાય કોઈ આવે ખરું? એ પણ પરિસ્થિતિ સંભવિત નથી. એમાં એવું છે કે અત્યારે સાધુ થઈને પણ વહીવટ કરે છે. સાધુ હોય પણ વહીવટમાં માથું મારે છે. આ તો સાધુ નહોતા જ કે, પણ જે સાધુ તરીકે પોતે માને છે, મનાવે છે, એ લોકો પણ વહીવટ કરે, મિટિંગો ભરાવે. મિટિંગોની અંદર ભલે પોતે ન રહીએ પણ જે કાંઈ એને પક્ષ હોય બાજુના બધા પરિણામો એના ચાલતા હોય એ પ્રમાણે સૂચનાઓ આપે, એ બધું જોવાય છે અત્યારે, સ્પષ્ટ છે ને. એટલે એમ કે એ ગયા તો હવે કોણ વહીવટ કરવો છે, અમને પૂછે છે એવું. અમે તો એમ કહીએ છીએ કે હતા ત્યારે પણ વહીવટમાં તો કોઈ દિવસ માથું મારતા જ નહોતા. સંસ્થાનો વહીવટ તો ગ્રહસ્થો જે ટ્રસ્ટીઓ છે એ કરતા હતા ને એ જ કરે છે. કોઈ દિવસ એમણે વ્યવસ્થાની અંદર માથું માર્યું નથી, વ્યવસ્થા કેમ ચાલે છે એ પૂછ્યું નથી, એની અંદર કોઈ સૂચના દીધી એવું ક્યારે બન્યું નથી. અરે કોઈ મંદિરમાં ફલાણા ગામમાં ઘણા મુમુક્ષુ છે માટે મંદિર બંધાવો એવું નથી કહ્યું. ક્યાંય મંદિર બંધાવ્યું પોતે નથી કહ્યું કે તમે અહીંયા મંદિર બંધાવો ભગવાન, એવું નથી કહ્યું. બીજી તો વ્યવસ્થા ક્યાં કરે? વચનામૃત પુસ્તક ઉપર એમને ઘણો ભાવ હતો. મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય એટલો બધો વિષય એની અંદર સૂક્ષ્મ રીતે પણ આવ્યો છે કે એ ગ્રંથ અનુસાર જો મુમુક્ષુ પોતાની દશા કેળવે ને એને મોક્ષ માર્ગ હાથમાં ન આવે એવું ન બને. એવી ચીજ બહાર આવી કે એને મોક્ષ માર્ગ ન મળે પ્રશ્ન જ નથી. જો કે એમાં એ પોતે કહે છે કે એને થાય જ થાય, માર્ગ મળે ને મળે, જ ન મળે એ પ્રશ્ન નથી. 14 બ્રહ્માંડ ફરી જાય તો ફરી જાય, માર્ગ ન મળે એવું કદી બને. એટલી બધી જોરથી ગેરંટીથી વાત કરી, એવો સ્પષ્ટ વિષય એક ધારો એક જ જગ્યાએ એક જ ગ્રંથમાંથી મુમુક્ષુ એ તો જેવું લાગે મન્ય મતમાં રોજ ગીતા વાંચે એમ જૈન ગીતા સમજીને વાંચવા જેવું કૃપા છે. કાંઈક ને કાંઈક એને એમાંથી પોતાને મેળવવાનું મળે મળે ને મળે. મુમુક્ષુ એમાંથી મળે મળે ને મળે. કોઈ પણ સ્તરના મુમુક્ષુને પાછું સામાન્ય મુમુક્ષુ વિશેષ મુમુક્ષુ મધ્યમ મુમુક્ષુ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ વર્ગ પાડો તો પણ એ બધાને મળે. એટલે એમની જ્ઞાનની નિર્મળતામાં એ વિષય આવ્યો છે. મુમુક્ષુ સમાજને દેવાયોગ્ય કહેવાયોગ્ય એવી વાત શું છે એ એમને ખ્યાલમાં આવ્યું છે. એ વાત નીકળી છે એમના પ્રવચનોમાં વાંચનમાં શાસ્ત્ર વાંચન કરતા ને રાત્રે બહેનોની સભામાં શાસ્ત્ર વાંચન કરતા રહ્યું. ત્યારની વાતો બધી છે. અત્યારે ઘણી ચર્ચાઓ ચાલે છે. પૂછે એને તો બધી વાત બહુ સ્પષ્ટ આવે છે. બનવાનું હોય ત્યારે બને છે. ભાવના તો સારી છે. હા, એ તો વહીવટ કરવાના ભાવ કરે છે એટલે વહીવટ કરે છે એમ કહેવાય છે. ભાવ કરે છે જીવ તો પરિણામ સિવાય બીજું શું કરે. જીવના કાર્યક્ષેત્રની મર્યાદા તો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે. પોતાના સ્વચતુષ્ટયથી બહાર તો કોઈ જીવ પરિણામ કોઈ જીવ કે અજીવ કોઈ પદાર્થનું પરિણામ જ અશક્ય ને અસંભવિત છે. એ જ્યાં વસ્તુ વિજ્ઞાન છે ત્યાં બધું કોઈ કોઈનું કરવાનો પ્રશ્ન ક્યાં છે. ભાવ ગમે તે કરે એ તો નોકરીનું આકાશને બાંધ્યું શું કરે છે જીવ. આકાશને બાંધ્યું એમ કીધું લ્યો દીપચંદજીએ આવ્યું કે નહીં. એટલે એવા ખોટા પરિણામ કર્યા. કોઈ આકાશને બાંધી નથી શકતો. આકાશને બાંધ્યું છે. ચેતના મારો પાડેલો ખંડ એવો છે કે જાણે આકાશને બાંધ્યું. અચરજ થાય છે કોઈ એમ કહે કે આકાશને હું એક ગાંઠડી પોટકું બાંધીને મૂકી દઉં એક ઘરમાં. આકાશને ઘરની અંદર પેટીમાં પટારામાં પોટકું બાંધીને રાખી દઉં એ જેવી ફાલતુ કલ્પના છે. એવી જગતના કાર્યો કરવાની જે કલ્પના છે એ બધી એવી જ છે. આકાશને બાંધવાની વાત છે. એક રજકણની પર્યાયને તું સ્પર્શી શકે નહીં. અનંત રજકણોના સ્કંધને હું આમ કરું ને તેમ કરું ક્યાંથી લાવ્યો છે એ વાત છે. બિલકુલ અણસમજણ અને અજ્ઞાન ભરેલી વાત છે. થઈ જાય છે યોગ્યતા અનુસાર પરિણામ થયા જ કરે છે. ઈચ્છા પ્રમાણે કોઈ કરી શકે એ પણ વસ્તુ સ્થિતિ નથી. ઈચ્છા એક સમયનો રાગ છે અને એને આધીન કઈ દ્રવ્ય નથી. આખો ઈચ્છા એક સમયનો રાગ છે એને આધીન ન તો આખું સ્વદ્રવ્ય છે કે ન તો કોઈ પરદ્રવ્ય છે. આમ છે ખરેખર યોગ્યતા અનુસાર પરિણામ થયા કરે. જે જીવને વર્તમાન સ્થિતિમાં દુઃખાનુભવ છે દુઃખનો અનુભવ છે એ જીવ સુખ માટે પોતાની સમજણ પ્રમાણે કાંઈક ને કાંઈક કરવાની ઈચ્છા કર્યા કરે છે. રાગ કર્યા કરે છે અભિલાષા કર્યા કરે છે પોતાની સમજણ પ્રમાણે કે આ રીતે સુખ થશે આમ કરતા મને સુખ થશે આમ સુવાથી સુખ થશે જમવાથી સુખ થશે આરામથી સુખ થશે હાલવાથી ચાલવાથી સુખ થશે બેસી રહેવાથી સુખ થશે દુકાને જવાથી સુખ થશે દુકાને નહીં જવાથી સુખ થશે એ બધા પ્રકારની કલ્પના કર્યા કરે. સુખ આત્મામાં છે એવું જેને જાણ્યું, એ આત્મામાં એકાગ્ર થયા ને એને વાસ્તવિક સુખામૃતનો અનુભવ કર્યો. બાકી બધા સુખ માટેના જાવા તદ્દન નકામા ને વ્યર્થ છે, કોઈ રીતે જીવને સુખ થાય એવું નથી. પરિણામ ને પર્યાય તો એક જ છે. પરિણામ કહો કે પર્યાય કહો, તો બંને એક જ વાત છે, શબ્દ ભેદ છે. પરિણામ નું બીજું નામ પર્યાય છે ને પર્યાય નું બીજું નામ પરિણામ છે. કોઈ એવી વિવિક્ષા છે કે પદાર્થ નું પરિણામ હોવાથી પદાર્થ પોતાના કાર્યને કરે છે એમ ગણીને આખા પદાર્થને કરતા કહેવામાં આવે છે અને પરિણામને એનું કાર્ય કહેવામાં આવે છે. તો પણ પદાર્થનો સામાન્ય ધ્રુવ અંશ અવિકળ અને અવિચલિત રહેતો હોવાથી, સ્વભાવ અચળ રહેતો હોવાથી પરિણામંશ પરિણામને કરે છે. પરિણામના ષટકારકો પરિણામના કાર્યને કરી રહ્યા છે. પરિણામ પરિણામનો કરતા છે, પર્યાય પર્યાયનો કરતા છે. એ કરતા કર્મની ચરમસીમા છે એમ પણ કહેવામાં આવે છે. જો પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે તો જ્ઞાનમય છે. જો પદાર્થ પોતે આત્મ પદાર્થ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન ન કરે તો પોતાના સ્વરૂપના અજ્ઞાનમય છે. અને જ્યારે અજ્ઞાનમય છે ત્યારે પોતાનું અકર્તાપણું ભૂલીને પરપદાર્થનું અને રાગનું કર્તાપણું અજ્ઞાનમાં એને ભાસે છે કે હું તો આ કરું છું, હું આ કરી શકું છું એવું એને ભાસે છે. એ આ ભાસ એનો જૂઠો છે, વસ્તુ સ્થિતિ નથી. અહીંયા તો શું વિચારવા જેવું છે કે આ જીવ આત્મામાં પ્રવૃત્તિ નહીં કરવાને બદલે, હવે પોતા માટે શું વિચારવા જેવું છે કે આ જીવ આત્મામાં પ્રવૃત્તિ નહીં કરવાને બદલે સંયોગાશ્રિત ભાવોના પરિણામ કરે છે, તો એ પેલા પુરુષની જેમ 84 લાખ ભીંતડાને સુધારવા વાળો છે, બીજું કઈ કરતો નથી. ફરી ફરીને સુનાનગરમાં જેમ એક એક મકાનના ભીંતડાને સરખું કરીને વળી બીજા મકાનમાં જઈને એના ભીંતડા હરખા કરે, વળી ત્રીજા મકાનમાં જઈને એના ભીંતડા હરખા કરે, એમ આ પણ પોતાના સંયોગોના ભીંતડા પાછળ લાગેલો મંડી પીડ્યો છે. સંયોગો સરખા થશે કે નહીં થશે, ભીંતડા સરખા રહેશે કે નહીં સરે, વળી પાછો એને તો ઘર બદલવું પડે છે. જેમ નોકરિયાત ને નોટિસ આવે ને બદલી થાય, એમ આની પણ બદલી થઈ જાય છે. ગમે એટલા ભીંતડા સુશોભિત કરી કરીને ઘડીક રાજી થાય, પણ એનો કાંઈ એમાંથી પ્રયોજન સરે એવું નથી. મજૂર જ છે, મજૂરી કરે છે. એમ કહેતા કે આ મજૂર છે ને એ 4-6-8 કલાક મજૂરી કરે, પછી એને તો શારીરિક પરિશ્રમ છે એટલે થાયકો પાયકો નિરાંતે શાંતિથી નિંદર લઈએ સુઈ જાય, ભલે પછી ઘરે ખાટલામાં કાંઈ પાથરવાનું ન હોય ને એમને સુઈ જાય, કે નીચે ઓટલે કોથળો નાખીને સુઈ જાય. પણ આ મોટો મજૂર એવો છે, શેઠિયાઓને ખાસ સંબોધીને કહેતા કે આ બધા મોટા મજૂર એવા છે કે 24 કલાક બસ સંજોગોની માળા ફેરવા જ કરે છે. આમ કરું તેમ કરું, ઘરે જાય તો ટેલિફોન, ધંધાના ટેલિફોન, કામકાજના ટેલિફોન, અને હવામણની તળાય હોય પલંગમાં તો પણ એને ઊંઘ આવે, ઓલાને કોથળા ઉપર ઊંઘ આવે, આને ઊંઘ આવે નહીં. પાછી એટલી મજૂરી કરી કરીને મરી જાય છે, આયુષ પૂરું કરી નાખે છે. મર્યાદા નથી સમયની. પ્રવૃત્તિ, એક શ્રીમદજીએ બહુ સરસ વાત કરી છે સત્તરમા વર્ષમાં પ્રવૃત્તિની મર્યાદા રાખજે, આમ આટલી વાત કરી છે એનો અર્થ કે તારે પ્રવૃત્તિ કરવી પડે એવી પરિસ્થિતિ હોય અને બારમાં લાચારી ન કરવાનો એક પ્રકાર ગોઠવવા માટે પણ પ્રવૃત્તિની પણ મર્યાદા રાખ, આટલા સમયથી વધારે નહીં. દુકાનની પ્રવૃત્તિ, દુકાન ઘરે આવીને પછી એ પડો જતી, ઘરે સ્વાધ્યાય વાંચન ચિંતન મન ધ્યાન જ્ઞાન ધ્યાનની એની પ્રવૃત્તિ ઘરે રહેવી જોઈએ. દુકાનની વાત દુકાને પૂરી થઈ, એ તો એક સાઇડ બિઝનેસ થઈ જવો જોઈએ. બાજુમાં કરવું પણ, ન ચાલતા કરવું પડે એ બીજી વાત છે, એમ સમજીને. બાકી મુખ્ય એની લક્ષ્ય છે એ આત્મકલ્યાણનું રહેવું જોઈએ. તો કાંઈક એનું વજન હોય તો આ બાજુ કાંઈક રસ્તો મળવાની જગ્યા છે, અને નહીંતર રસ્તો મળે એવું. ખરી વાત તો એવી છે કે પોતાનું હિત કરવાની ધગશ વાળાનો આ રસ્તો છે, આ માર્ગ છે. જેને પોતાનું હિત કરવાની અંદરમાં ધગશ છે, શું એના માટેની આ લાઈન છે. જેને સ્વકાર્યની ધગશ નથી એ પ્રમાદ નહીં કરે તો શું કરશે? પ્રમાદ શું ચીજ છે? અધ્યાત્મના પ્રકરણમાં એ તમને ખ્યાલ છે, પ્રમાદ છે એ કષાયના ભારથી ઝૂકી પડેલું પરિણામ છે, ઝૂકી પડેલું પરિણામ છે. ઉપરથી શાંત દેખાય કે ભાઈ આને ક્યાં વિષય કષાય છે, પણ જ્યાં પ્રમાદ છે ત્યાં કષાયનો ભાર અંદર ભર્યો છે, એવી એ સ્થિતિ છે. એટલે પ્રમાદને શાસ્ત્રમાં ચોર કહ્યો છે. પ્રમાદ ચોર છે. જેમ ચોરની ભીતિ લાગે એમ જીવના પરિણામમાં પ્રમાદ વર્તે ત્યારે પાત્ર જીવને અંદરમાં ભય થઈ આવે છે. આમ તો જગતમાં કોઈ પદાર્થથી બીવા જેવું નથી, કોઈનાથી ડરવા જેવું નથી, સંયોગોની કોઈ પણ પ્રતિકૂળતાથી ડરવા જેવું નથી. એક અજ્ઞાનનો ભય અને પ્રમાદનો ભય, અથવા આત્માના જે પરિણામ વધારે અહિતકર થતા હોય એવા જે પરિણામ, એનો ભય થવા યોગ્ય છે. અને એ ભય થાય તો સમજવું કે કંઈક પાત્રતા છે. જો એનો પણ ભય ન થાય તો સમજવું કે હવે આ સંસારમાં રખડવા માટેની બહાદુરી છે. આની જેટલી બહાદુરી છે એ બધી એની સંસારમાં રખડવાની બહાદુરી છે. સત્પુરુષોએ કહેવામાં તો કંઈ બાકી રાખી નથી. જીવને પોતાની યોગ્યતા અનુસાર ગ્રહણ થાય છે. જે કાંઈ ગ્રહણ કરવાનું છે તો પોતાની યોગ્યતા અનુસાર ગ્રહણ થાય છે. આ પુરુષનું શહેર તો એક પરમ વસ્તી વાળો ત્યાંનો તે રાજા છે. અનંત ગુણોની, દિવ્ય ગુણોની પરમ વસ્તી વાળો અંદરમાં શહેર છે, ત્યાંનો પોતે રાજા છે. વસ્તુ પોતે ત્યાંનો રાજા છે. તેને સંભાળે તો સુના ઘરની સેવા તજે અને ત્યાંનું રાજ કરે. જો પોતાના અનંત ગુણ ધામને જ્ઞાનમાં લીએ અંદરમાં, તો બહારની જે પ્રયોજન છે એ છોડે તો સુના ઘરની સેવા તજે. અજીવ છે એ સુનું ઘર છે, એના માટે રજકણો છે એમાં પોતાની હસ્તી નથી, પોતાનું અસ્તિત્વ નથી, ચૈતન્યનું, નિજ ચૈતન્યનું અસ્તિત્વ, નિજ ચૈતન્ય સિવાય ક્યાંય નથી. માટે પોતાના સિવાય બધા અન્ય પદાર્થો પોતાના માટે સુના ઘર જેવા છે, જ્યાં પોતે નથી એની સેવા તજે. અને ત્યાંનું એટલે પોતાનું રાજ કરે. અંદરમાં કેટલી રમણીયતા છે એ અંદર ગયા વિના તો ખબર પડે નહીં, અને અંદર કોઈ દિવસ ગયો નથી એટલે એને એ રમણીયતાનો, એને આનંદનું, સુખનો અને સુંદરતાનું એને કંઈ અંદરની તો કંઈ ખબર નથી. બહારની કલ્પના છે રમણીયતાની, સુંદરતાની, એટલે બહાર ને બહાર પરિણામ ફર્યા કરે છે. બહાર પરિણામ ફરતા આકુલતા ઉપજે છે, જળનો રસ લેતા ચૈતન્યની વિરુદ્ધતા, સ્વભાવની વિરુદ્ધતા થાય છે. જળનો રસ લેતા ચૈતન્ય સ્વભાવની વિરુદ્ધતા વિરાજના થાય છે, તેથી એને દુઃખ થાય છે. સ્વભાવનો પ્રતિબંધ તે દુઃખનું કારણ છે. પંચાસ્તિકાયમાં એક એવો સિદ્ધાંત લીધો છે, પંચાસ્તિકાય સંગ્રહ કુંકુંદાચાર્ય, સ્વભાવનો પ્રતિબંધ દુઃખનું કારણ છે. જીવને જ્ઞાન સ્વભાવ, સુખ સ્વભાવ એનો અવરોધ થાય છે એટલે દુઃખ ઉપજે છે, બીજું કોઈ દુઃખનું કારણ નથી. એવા પરિણામ પોતે જ કરે છે જડાશ્રિત, એને દુઃખ ઉપજાવે છે. પ્રતિબંધ એટલે સ્વભાવ જેવો છે એવો જ અવસ્થામાં વ્યક્ત થવો જોઈએ, પ્રગટ થવો જોઈએ, એના બદલે એને રોકે છે. એવા પરિણામ કરે છે કે એ પ્રગટ નથી થતો, સ્વભાવ પ્રગટ નથી થતો, ઊંધા પરિણામ કરે છે, એની વિરુદ્ધના પરિણામ કરે છે. ચૈતન્ય પોતે પોતાને સેવવાને બદલે જળને સેવે છે, દુર્લક્ષ કરીને પાછો જળને સેવે છે. પોતાનું તો દુર્લક્ષ કરે છે અને જળની સેવા કરે છે, શરીરની સેવા કરે છે, સંયોગોની સેવા કરે છે. એ ચૈતન્યના સ્વભાવને રોકનારા પરિણામ છે. ગજબની રમણીયતા છે. મુનિઓને ચક્રવર્તી વંદવા વાંધવા આવે તો હામું જોવાની એને પડી નથી રહેતા, પડી નથી એવી રમણીયતા છે. ચક્રવર્તી નીકળે ને બહાર જંગલમાં જતા હોય ને એમાં કોઈ મુનિરાજ ધ્યાનમાં બેઠેલા જોવે, વંદન કરવા આવે, પણ એને હામું જોવાની પડી નથી એવી અંદરમાં રમણીયતા છે. કેવી છે? વંદે ચક્રી તથાપી ન મળે માન જો. ઇન્દ્રો આવે ગમે તે આવે નહીં, આ આત્માથી કોણ અધિક છે? અંદર પરમેશ્વર પદથી કોણ અધિક છે? એમ જોઈએ ઘણું છે, પાર વગરનું છે. શું શું છે કહેવા બેસે તો ભગવાનની વાણી થાકે એવી વાત છે. અંદરમાં એટલું બધું છે કે દિવ્ય ધ્વનિ એની શક્તિ બહારની વાત છે કહેવાની. છદ્મસ્થની વાણી તો શું કહે એને, એવું અંદરમાં જાય તો ખીલેલું નંદનવન છે, પાંગરેલું નંદનવન છે, આરામનું અભિરામનું સ્થાન છે, જ્યાંથી બહાર નીકળવું ગમે નહીં. એટલે તો ભાવના ભાવે છે સાધુ કે એવો અપૂર્વ અવસર, ધન્ય અવસર ત્યારે આવશે કે અંદર જઈએ તો બહાર પાછા જ આવીએ નહીં. વચનામૃતમાં ઘણા એવા મીઠા બોલ લીધા છે. ક્યારે એમાં એવા સમયને રહીએ કે બહાર જ આવવાનું બને નહીં. અને પદ્મ પ્રમલધારી દેવે નિયમસારમાં મુનિઓને સ્વરૂપ મંથર કયા છે. સ્વરૂપ મંથર, સ્વરૂપની અંદર એવા જામી ગયા છે કે બહાર નીકળવા માટે આળસુ છે, એમને બહાર ઉપયોગ આવતો એ એમને ફાવતો નથી, એવા મુનિઓનું એવું સ્વરૂપ લીધું છે. એને નમો લોહે સૌ સાહુણ કહ્યા છે, એવા વિતરાગી મુનિઓ. કેવી રીતે આ ચિદાનંદ 84 લાખ યોનિના શરીરોની સુધારણા કર્યા કરે છે, શરીરરૂપી ઘરમાં આવે છે અને એ શરીરને સુધારે છે, શરીરને સરખું રાખવું, શરીરને જાળવવું, સાચવવું, ઠીક રાખવું, એ શરીરને સુધારવાની પ્રયોજનમાંથી એને બીજો આત્માનમાં ઉપયોગ દેવાની ફુરસદ લાગતી નથી. સુધારવાનો ઘણો પ્રયત્ન કરે ને બગડતું પણ જાય. છતાં પોતે સમજતો નથી કે આ હું સુધારવાનું કરું છું ને કેમ બગડે છે, સુધારવાનું મહેનત કરું છું ને મારી મહેનત કેમ કામમાં આવતી નથી, કે મહેનત કામમાં આવે એ વસ્તુ સ્થિતિ નથી. અને ભાવ તારા દુઃખદાયક થાય, બાકી બીજું કાંઈ થાય નહીં એમાંથી. આપણે ત્યાં તો ગુરુદેવની સભામાં સાંભળવા માટે ઘણા ડાક્ટરો આવતા હતા, મોટા મોટા ડાક્ટરો આવતા હતા, સર્જનો. એને પૂછતા ગુરુદેવ કે આ તમે ડાક્ટરો દવા કરો તો કાંઈ થાય ખરું કે નહીં, ફાયદો થાય કે નહીં દર્દીને કે તમને પોતાને, તમારી દવા કરો બીજાની, કાંઈ કરી શકો છો કે નથી કરી શકતા, એ બધું કાંઈ કરી શકીએ નથી કરી શકતા એ તો પ્રત્યક્ષ અનુભવ થાય છે. આ વાત સમજ્યા પછી એ વાતનો પ્રત્યક્ષ અનુભવ થાય છે કે કાંઈ કરી શકાતું નથી, છતાં કરતા હોવાનું માને તો એમાં દુઃખ આકુલતા કરી આકુલતા થવાની બીજું કાંઈ થવાનું. એ તો આશીર્વાદ શું કરે એમાં, એને તો એ ભાવ થયો બહુ માન. બાકી તો પૂર્વકર્મ નો ઉદય છે, એને તો ડાક્ટરો નો તો દર્દીઓનો જ પ્રસંગ છે. બીજાની અશાતા જોઈને એને મને આવી અશાતા ન થાવ એવા પરિણામ થાય. બીજા કોઈને તરફડીને મરતા જોવે તો પોતાને આવું ન થાય એવી છે, પણ એ તો પૂર્વકર્મ અનુસાર છે. પરિણામને પોતાના સ્વરૂપમાં રાખવા કે પોતાની બહાર જવા એ પોતાના પુરુષાર્થને આધીન છે, ઈચ્છાને આધીન નથી, પુરુષાર્થને આધીન છે. ઊંધા પુરુષાર્થને આધીન દુઃખ થશે અને સવળા પુરુષાર્થને આધીન સુખ થશે. પુરુષાર્થ કઈ દિશાનો કરવો, પુરુષાર્થ તો કરી જ રહ્યો છે, થઈ જ રહ્યો છે, કઈ દિશા પુરુષાર્થની હોવી જોઈએ એનો વિવેક થાય તો પુરુષાર્થ આપોઆપ દિશા બદલે છે. સ્વાધ્યાય આદિ કરવાનું કારણ શા માટે, સ્વાધ્યાયમાં વ્યવહાર છે કે એની અંદર જીવને વિવેક સૂજે છે કે કઈ દિશામાં પુરુષાર્થ લગાવવો જોઈએ. મારો પુરુષાર્થ સંયોગ પાછળ લાગે છે કે મારો પુરુષાર્થ અસંગ તત્વ એવો જે આત્મા છે એની પાછળ જાય છે. બસ એક દુઃખનું કારણ છે, એક સુખનું કારણ છે. હવે તારી જરૂરિયાત પ્રમાણે આપોઆપ પુરુષાર્થ વળશે. જો તને બાહ્ય સંયોગોની જરૂરિયાત લાગશે તો પુરુષાર્થ એ બાજુ વળ્યા વિના નહીં રહે, એમાં ઈચ્છા નહીં કામ કરે. જો તને અંતર સુખનો આત્મસુખની જરૂરિયાત દેખાશે તો આપોઆપ પુરુષાર્થ એ બાજુ જવા લાગશે. વિવેક કરાવે છે, જ્ઞાન ઉપર એક વાત મૂકે છે, સમજણ ઉપર એક વાત મૂકવામાં આવે છે સ્વાધ્યાયમાં. જો ભાઈ આ સુખના કારણો છે, આ દુઃખના કારણો છે, હવે તને ઠીક પડે એમ સમજતો. અમે આમ સમજ્યા છીએ, વાત જાહેર કરીએ છીએ, તારી સમજણમાં આવે હાજર. અનુભવ કરીને નક્કી કર, અમે કહીએ છીએ એમ માની લેજે, એમની અનુભવ કરીને તું નક્કી કર કે તને શેનાથી દુઃખ છે ને તને શેનાથી સુખ છે. બસ જી, ઉદય પૂર્વ કર્મ નો આવે છે, ઉદય વર્તમાન કર્મ નો નથી આવતો. નહીં, વર્તમાન કર્મ થી નવો બંધ પડે છે, ઉદય પૂર્વ કર્મ નો આવે છે. કોઈ વર્તમાન કર્મ નો તરત ને તરત ઉદય નથી. પૂર્વકર્મ નો ઉદય આવે છે એમ સમજવાનો ન્યાય શું લેવો, કે પૂર્વે કેવા પરિણામ કર્યા છે એનું જ્ઞાન કરવું જોઈએ. જીવ ઉદયમાં ફેરફાર કરવા માંગે છે. જગતના તમામ જીવોની એવી પરિસ્થિતિ છે કે એને વર્તમાન ઉદય પ્રમાણે નથી રહેવું, ઉદયમાં ફેરફાર કરવા માંગે છે. અંગ્રેજોએ તો એ કહેવત કરી કે ટુ મર્મર અગેન્સ્ટ ધ પ્રેઝન્ટ ઇઝ ધ હ્યુમન નેચર. માનવ સ્વભાવ એવો છે કે પોતાના વર્તમાન સંજોગોની સામે બડબડાટ બડબડાટ કર્યા જ કરે. ટુ મર્મર બડબડા, આમ નહીં નામ થવું જોઈએ, આમ નહીં નામ થવું જોઈએ, આમ નહીં નામ થવું જોઈએ. આ એક માનવ સ્વભાવ થઈ ગયો. એટલે શું, એક બુદ્ધિથી એક વાતનું સામાન્ય તત્વ તારવી લીધું કે આ બધું સામાન્ય જોવામાં આવે છે. દરેક માણસને આ સામાન્ય જોવામાં આવે છે એટલે એને હ્યુમન નેચર કહી દીધું. એની પરિસ્થિતિ છે. કોઈ ધાર્મિક ક્ષેત્રની અંદર યુક્તિ કરવામાં આવે છે, કેમ કે હિન્દુની અંદર એમ કે છે કે ભાઈ આ સંયોગોની અંદર ફેરફારની માથાકૂટ કરીએ છીએ તો દુઃખ દુઃખ દુઃખથી આ કરે છે. કેમ કે તો અસંતોષ છે ને, એક જાતનો અસંતોષનું દુઃખ છે, એટલે એને સંતોષકારક સંજોગો મળવા જોઈએ. અને એવું નહીં કરવા માટે એ લોકો યુક્તિ કરી કે ભાઈ રામ રાખે તેમ રહીએ, પ્રભુને ગમ્યું તે ખરું ને પ્રભુને રાખે તેમ રહેવું, રામ રાખે તેમ રહેવું. એની ઈચ્છા વિરુદ્ધ ફેરફાર કરવાની માથાકૂટમાંથી ઉગરી જવું, છૂટી જવું, એ લોકો યુક્તિ ગોઠવી. તો કંઈક શું છે કે આ જે ફેરફાર કરવાની જે તીવ્ર વૃત્તિ છે એના ઉપર કાપ પડે, અને જે પરિસ્થિતિમાં કે ઈશ્વરે આપણને મૂક્યા છે એ પરિસ્થિતિ આપણે મંજૂર કરી લ્યો અને એમાં એ સ્થિતિમાં શાંતિથી રહ્યો, દુઃખી થવાને બદલે શાંતિથી રહ્યો. પણ યુક્તિમાં ક્યાં સુધી, યુક્તિ ઉપર ક્યાં સુધી ટકાય? જ્યારે પરિણામનું એવા એવા વિચારનું અવલંબન આવે ત્યારે થોડીક કસાયની મનતાની શાંતિ રહે, એમાં ટકી ન શકે જીવ. જીવને ટકવા માટે નક્કર ભૂમિકા વસ્તુ સ્થિતિની જોઈએ, વસ્તુના સ્વરૂપની નક્કર ભૂમિકા જોઈએ. જૈન સિદ્ધાંતો બધા વસ્તુના સ્વરૂપને ના બતાવનારા, વસ્તુના સ્વરૂપનો આશ્રય કરાવનારા સિદ્ધાંતો છે. ત્યાં વસ્તુ વિજ્ઞાનનું નિરૂપણ છે, કોઈ યુક્તિ પ્રયુક્તિ નથી. એક આવા ઈશ્વરની કલ્પના કરો ને એ બધું આમ સંચાલન કરે છે ને એ રાખે છે, એમ આપણે રહેવું છે ને, એવી કોઈ પોકળ વાત નથી. તું ચૈતન્ય પદાર્થ છો, તારી ચેતનતા તને સદાય પ્રગટ અનુભવ ગોચર છે. બીજા સંયોગિક રૂપી પદાર્થો સ્પર્શ રૂપ ગંધ રસ સ્પર્શ વર્ણવાળા જે જણાય છે એ અચેતન જળ પદાર્થો છે, એમાં ક્યાંય સુખ નથી. સુખ ચેતનમાં છે. ઊંડી વિચારણાથી આ વિષય અનુભવ ગોચર થઈ શકે એવું લાગે છે. એ વસ્તુને આધારિત બધી વાત છે, વસ્તુના વિજ્ઞાનને આધારિત બધો વિષય છે. ત્યાં ટકી શકે કેમ કે એ નક્કર ભૂમિ છે, એક સત્ય છે, એક હકીકત છે. ઓલી બધી યુક્તિ પ્રયુક્તિ કેટલો કામ કરે, એ કંઈ થોડી વાર પરિણામમાં ઠીક પણ લાગે, પાછા પરિણામ બગડી જાય. એમાં તો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. અનંત કાળથી અનંત તીર્થંકરો આ કહેતા આવ્યા છે. વર્તમાન યુગમાં આ વાત ભૂલાઈ ગઈ તે પાત્ર મુમુક્ષુ ભવ્યોના કોઈ નસીબ કે આવો એક ઉદય થયો અને યુગ પુરુષ જેવા ગુરુદેવ અહીંયા સંયોગ થયો લોકોને, એટલે યુગ પુરુષ કયા ગુરુદેવ, એક નવો યુગ જેને પૈતો હોય એવું છે. તો અનાદિકાળની શક્તિની વાત આ પદ્ધતિ જ આખી લુપ્તપ્રાય હતી. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં ઘોર અંધારું એ પરિસ્થિતિ જૈન સંપ્રદાયમાં હતી. તો બીજાની તો શું વાત કરવી, જ્યાં બીજે કપોળ કલ્પનાઓ જ્યાં ચાલે છે એની તો વાત જ શું કરવી. જે ઘરમાં રહે વસે તેને સુધારે, પછી બીજી શરીર ઝૂંપડીને સુધારે, પછી બીજી મળે તેને સુધારતો રહે. બધા દેહ જડ, એ જેટલી જેટલી શરીરની ઝૂંપડી, ઝૂંપડી એટલા માટે કીધે કેમ કેમ ઝૂંપડીમાં જેમ ઓલા લાકડા બાકડા બધા વાંકા ચૂકા લાકડા ખોડીને માળખું ગોઠવે છે, એમાં હાડકાના વાંકા ચૂકા હાડકાની એક ઝૂંપડી છે, ઝૂંપડી જેવું શરીર છે એમ કે. પાલીસ મકાન હોય ને સ્લેબ ભીરો હોય એવું નથી, એમાં જેમ પેલા ઝાડના ડાળખાન વાંકા ચૂકા લાકડા હોય ને ગોઠવું હોય એવી રીતે આ પણ હાડકા બધા વાંકા ચૂકા બધા છે. એ રીતે આખું મોઢું જેમ ખડક્યું છે એવી રીતે હાડકા ચામડાનું મોઢું ખડક્યું છે. તેને સુધારતો રહે, બધા જળ તે જળની સેવા કરતા કરતા એનો અનાદિકાળ વીત્યો. વિચિક્ષણતાથી ક્યારે એણે વિચાર નથી કર્યો કે આ જન્મનું જન્મતા આટલું બધું દુઃખ, મરતું મરતા મરણનું આટલું બધું દુઃખ, અને એ વચ્ચેના જીવનમાં અશાતાના દુઃખના પારની મૂંઝવણના દુઃખના પારને આ બધાનો કાંઈ રસ્તો હશે કે નહીં હોય, આનો કોઈ નિવેડો ખરો કે આમ નામ જ ચાલવાનું. આમ કોઈ તો વિચાર વિચિક્ષણતાથી તો કરવો જોઈએ કે ન કરવો જોઈએ, કે આનો કોઈ ઉપાય છે કે નહીં, આ બધાનો બધાને ટાળવાનો અને કેવળ સુખી રહેવાનો કોઈ ઉપાય છે કે નહીં એ વિચારવું જોઈએ, એનું નામ વિચિક્ષણતા છે. બાકી એમને એમ ઢોરની જેમ જીવન જીવા કરે, બોજો એમને હોય, પરિણામ પર બોજો જ રહ્યા કરે, મૂંઝવણનો ઉપાધિનો, એ કઈ જીવન નથી. અનાદિકાળ વીત્યો, અનાદિથી કાળ વીત્યો એમ, અનાદિકાળ વીત્યો એટલે અનાદિથી કાળ વીત્યો આવે છે એમ. આદિ નથી, શરૂઆત નથી થઈ, છે અનંત કાળ, પણ ક્યારથી અનંત, કે જેની કોઈ આદિ નથી ત્યારથી એમ. મૂળ શબ્દ રાખવો પડે, મૂળમાં ધુંઢારીમાં જે ભાષા લીધી છે એમાં એને શબ્દ અહીંયા મળતો હોય તો શબ્દ અનુવાદ કરનારાને બદલે, કેમ કે એનો ભાવ જળવાઈ રહે અને કહેવાવાળાનો અભિપ્રાય છે આશય છે જળવાઈ રહી. જળની સેવા કરતા કરતા અનાદિથી વર્તમાન સુધીનો અનંત કાળ વીત્યો એમ એની અંદર આવી જાય છે. આ શરીર સેવાનો કર્મ રોગ અનાદિનો લાગ્યો છે, લાગ્યો આવ્યો છે, શરીરની સેવા કરવાનો રોગ છે અને પરિણામ માન્યો નથી. શરીરની સેવામાં તો રોગ મટાડવાની વાત છે, તો કે ના એ જ રોગ છે મને. પૂજામાં તો આવે છે કે નહીં, ક્ષુધા રોગ વિનાશ ના આવ્યો, નૈવેદ નિરૂપમ ભાવના શું છે કે હે પરમાત્મા આપને ક્ષુધારો મીટ્યો, આપ હવે આહાર કરતા, આહાર કરવા વાળા પરમાત્માની અહીંયા વાત નથી, એને કલ્પા છે આહાર કરવા વાળા એને તો વાત નથી, પણ આપ નિરાગી પરમાત્મા આપને આહાર આદિનો રાગ નથી, આહાર આદિનો દુઃખ નથી, તો જીવને દુઃખ થાય અશાના, પણ એ પ્રકાર જ નથી, એ રોગ મટી ગયો છે આપનો. અમે પણ એમ જ ઈચ્છીએ છીએ કે અમને પણ ક્ષુધાદિ રોગ ન હો, ડાક્ટર તો એમ કે ભૂખ મરી જાય તો તમારું લીવર બગડ્યું છે માટે રોગ છે. લીવરમાં તકલીફ થાય ત્યારે પહેલી વહેલી ભૂખ ન લાગે, કે તમને રોગ થયો છે. એ તો સારી શરીર રોગની વાત છે. અહીંયા આત્માને જે આહારની ઈચ્છા થાય છે એ રાગનો રોગ છે, એમાં દુઃખ છે, આકુલતા છે, એ રોગની વાત છે. શું કહે છે કે આ શરીર સેવાનો કર્મરોગ અનાદિથી લાગ્યો આવ્યો છે. એ તો આ જૈન દર્શનમાં આને રોગ કે છે, શરીર સેવાના ભાવને. બાકી તો બધે શરીરને હરખું રાખવાની વાત છે. શરીરને પવિત્ર રાખો, શરીરને સારું રાખો, ધર્મને નામે ઉપવાસ કરાવે. કેમ કે ભાઈ ઉપવાસ કરો તો શરીર સારું રહે. ભાઈ શરીર માટે ઉપવાસ નથી કરવાના, એક ક્ષુધારોગનો નાશ કરવાનો પ્રયોગ છે. એમાં શરીરને વધારે તંદુરસ્ત બનાવવાની વાત એમાં નથી. એ તો દેહાત્મ બુદ્ધિ છે જ એના દીધી. ધર્મના ક્ષેત્રમાં દેહાત્મ બુદ્ધિ દ્રઢ કરવી છે કે ધર્મના ક્ષેત્રમાં દેહાત્મ બુદ્ધિ ટાળવાની છે, પ્રયોજન શું છે? પછી ગોઠવી દઈએ છીએ એવી રીતે. બરાબર, જૈન દર્શન નો સિદ્ધાંત જ એ છે. શ્રીમદજીએ કહ્યું છે ને, જૈન દર્શનની એ આમનાય છે, જૈન સિદ્ધાંતની એ આમનાય છે. એ ટોડનમલજીએ મોક્ષના પ્રકાશકમાં એ શબ્દોથી લખ્યું છે કે જૈન દર્શનમાં તો એવી આમનાય છે કે પ્રથમ તો તત્વજ્ઞાન વડે મિથ્યાત્મનો નાશ કરે, ત્યાર પછી પોતાની શક્તિ અનુસાર, સ્વભાવમાં સ્થિર રહેવાની શક્તિ અનુસાર વ્રત પ્રતિજ્ઞા આદિ અંગીકાર કરે. એ રાજમાર્ગ છે, એ માર્ગનો ક્રમ છે. એના બદલે કોઈ અક્રમ એ કરવા લાગે કે ભલે અમને કાંઈ મિથ્યાત્મનો નાશ ન થયો હોય, પણ અમે તો તપશ્ચર્યા મોટી મોટી કરીએ, તો એ વાત કોઈ રીતે બની શકે એવું નથી. એમાં અજ્ઞાન તપસી તો અનંતવાર પોતે થયો છે. તો અન્ય મતમાં એવી તપશ્ચર્યા આપણા જૈનોમાં કરે છે એના કરતાંય વધારે કરે છે. ત્યાં તો જે સાધુ બાવા થાય એ પંચાંગની તપ તપે. આપણે ત્યાં હજી સાધુ થયા પછી એવી નથી તપશ્ચર્યા કે તડકામાં ઊભા રહીએ ને ફરતો અગ્નિ સળગાવે ને ઊંધે માથે રહીએ ને તો શીર્ષાસન કરે એક પગે રહીએ. બાવા આવતા ને અમારા મંદિર ઘરની બાજુમાં રાણપુરમાં ખાખી બાવા આવે. આમ તો નગ્ન બાવાઓ હોય છે પણ એ વસ્તીમાં નથી આવતા. એ લોકો આવે તો ઉપદ્રવ થાય, પણ એ લોકો લંગોટી પહેરે એ બધા ખાખી બાવા આવે. રાક્ષોળ એટલે એ રાક્ષોળમાં પાછળ હેતુ છે કે આ ગરમી ઠંડીનો અસર ઓછી થાય. એવી પંચાંગની તપ તપે, ચામડી ફાડે એવો તડકો ઉનાળાનો હોય ત્યારે 11 વાગે તપશ્ચર્યાની શરૂઆત કરે, પછી રાતે ખાય. એ લોકો તો રાતે ખાવાનું માને છે, એટલે એ તો ખાય રાતે. એ 11 વાગે એની તપશ્ચર્યા શરૂ કરે, તડકો જ્યારે બરાબર તપવાની શરૂ થાય ઉનાળામાં, પગબહણું શરૂ થાય, એ પહેલાં એનું શૌચાદી કરી આવે, જંગલ જઈ આવે, પછી આવે, હાથ પગ ધોઈ પાછા ફરીને રાખ છોડી નાહીને પાછા રાખ છોડે, રાખ છોડીને પછી ગારનું લીંપણું કરે, જમીન ઉપર છાણા ગોઠવે, ગોળાકારે ચારે બાજુ ચારે દિશામાં ગોળાકારે એક સર્કલ કરે 6-8 ફૂટના ડાયામીટરનો, આટલી આટલી પાળ કરે છાણાની, પછી અગ્નિ પેટાવે. એ બધા છાણા બરાબર સળગે એટલે એની વચ્ચે ઊભા રહી તે સાંજ સુધી, સાંજે 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી ખરે તડકે ને ફરતી અગ્નિ સળગાવીને. ઠીક છે, સામાન્ય માણસને તો લૂ લાગીને મરી જાય. પ્રેક્ટિસ હોય ગમે ખરે બપોરે, આ તો નજરે જોયા છે. પછી પાછા સાંજે સ્નાન માન કરી એની પૂજા નાન તેની સેવા પૂજા કરી પછી રાત્રે જમે, પાછા બીજે દિવસે ફરી તપશ્ચર્યા કરે. ધર્મ થાય કે ન થાય, મિથ્યાત્વ દ્રઢ થાય, કોઈ ધર્મ ધર્મ થવાનો પ્રશ્ન એમાં નથી. એમાં કશાયની મનતા વાળા હોય, રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થઈ હોય, ચમત્કાર વાળા હોય, બધું હોય એની અંદર. પણ એમાં ક્યાંય આત્માય નથી ને એમાં ક્યાંય ધર્મે નથી. એ બધી ગડબડ જોઈ ને લોકો પછી આકર્ષણ થાય છે. તેથી આ રોગ વડે પોતાનું અનંત બળ ક્ષીણપણાને પામ્યું. જેમ શરીર રોગ થતા શરીર શક્તિ ક્ષીણ થાય છે, તેમ આત્માને રાગ ને મિથ્યાત્વનો રોગ થાય છે, એમાં એનું આત્મબળ ક્ષીણ થાય છે. એના પરિણામની અંદર આત્મબળનો વિકાસ થતો નથી. એનું જ્ઞાનબળ, દર્શનબળ, પુરુષાર્થ બળ એ બધું એનું ક્ષીણ પામ્યું. અને જન્માદિની મોટી વિપત્તિ ભોગવે છે, અને જન્મ મરણની ઘણી આપત્તિ, ઘણી દુઃખ, ઘણા દુઃખને ભોગવે છે. દુઃખ થોડું પણ જીવને જોઈતું નથી, એક ક્ષણ પણ કોઈને જોઈતું નથી. છતાં એ દુઃખ છોડવાનો પ્રયત્ન, સાચો પ્રયત્ન કોક કરે છે. બહુ ભાગ તો એ દુઃખને છોડવા માટે નવા દુઃખ ઉભા થાય એવો જ પ્રયત્ન કરે છે. એમ કરતા હોવાથી એને અજ્ઞાન કહેવામાં આવે છે. પોતે જ દુઃખી થવા માટે, દુઃખી થવાની દિશામાં પ્રયત્ન કરે છે. આ અજ્ઞાનનું કાર્ય છે. જન્માદિની મોટી વિપત્તિ ભોગવે છે. જળને એમ માને છે કે એ હું જ છું. તે જળને એમ માને છે કે હું જ છું, એમ જળને માને છે. શરીરને એમ માને છે કે આ જ હું છું. ચૈતન્ય ભૂલો છે એટલે શરીર તે જ હું છું એમ માનીને બધી પ્રવૃત્તિ કરે છે. એ નવા શરીર ગ્રહણ કરવાના અને છોડવાના રસ્તે ચાલે છે. નવા નવા જન્મ મરણ થશે, તે પાછો મનુષ્ય થઈને મનુષ્ય જ રહેશે એવું તો કાંઈ નથી. બહુ ભાગ તો જીવ તિરિંચનું ક્ષેત્ર મોટું છે, તિરિંચનું પેટ મોટું છે એમ કહેવાય છે. જાય તિરિંચમાં જ્ઞાન બિડાઈ જાય છે, ત્યાં જ્ઞાન બિડાઈ જાય છે, ત્યાં મૂંઝવણ વધે છે. એ તો એને વાચા નથી કોઈ. તિર્યંચોને એ જાતને કહેવાની ને સમજાવવાની વાચા નથી. બાકી અહીંયા મૂંઝવણ વધે ત્યારે કોઈ રીતે સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ ઊભી થાય છે. બીજું બધું ઠીક કે, પણ આ ટેન્શન આવે છે ને એ પોસાતું નથી એમ કહે છે કે નહીં. પણ ટેન્શન કહે છે અત્યારે ભાષામાં. તણાવ, માનસિક તણાવ ને માનસિક ટેન્શનમાં તો સહન થઈ શકે નહીં. આ તો સંઘની પંચેન્દ્રિય છે. પણ તિરિંચમાં તો જેમ જેમ મન વગરનો થાય, ચાર ઇન્દ્રિય વાળો થાય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, એની મૂંઝવણની કોઈ વાત થાય એવું નથી. અહીં તો કામકોજ આપે તો પણ એમાં મૂંઝવણ ઘટે છે ક્યાં. પછી કે છે કે હવે એક અસર નથી કરતી એટલે બે લેજો, શું કે. અને બે અસર ન કરે ને ત્રણ ને ચાર લેવાનો વારો આવે ત્યારે ડાક્ટર કહે હવે જોખમ થોડું વધતું જાય છે. એને ઘટાડવાનો કઈ ઉપાય નથી, એ મૂંઝવણ વધવાની વાત છે. સામાન્ય રીતે બધા પેઇન કિલર ડ્રગ્સ છે એ જ્ઞાન તંતુને બહેરા કરનારા ડ્રગ્સ છે બધા. બરાબર છે. મને લાભ થયો કે નુકસાન થયું કહો. તમારા જ્ઞાન તંતુ બહેરા થઈ જાય એ લાભ થયું કે નુકસાન થયું. કે તે તું જળ શરીરને પોતા રૂપે માનીને જળ જેવો થવા માટેના તું બધા ઉપાય કરે છો. તારી ચેતનતાને તું રૂંધી નાખે અને જળ જેવા તારા પરિણામ થાય ને જળ જેવી સ્થિતિ થાય એવા ઉપાયને તું આદરે છો, આદરવા લાયક માને છો, એ કરવા જેવું નથી. એના કરતા તો જે કાંઈ પરિસ્થિતિ હોય એમાંથી તું તારા નિરાકુળ શાંત આત્મામાં જવાના પરિણામનો પુરુષાર્થ કર. અશાતાય તને નહીં દેખાય ને મૂંઝવણ તો રહેશે નહીં, મૂંઝવણ તો ભાગી જશે, મૂંઝવણ ઊભી નહીં રહે. આ એક એવો માર્ગ છે કે મૂંઝવણ તો પહેલા તબક્કે ટળી જાય છે, એને અસમાધાનની મૂંઝવણ છે. જ્યાં જળચેતનની ભિન્નતાનું વિજ્ઞાન એની સમજમાં આવ્યું કે એની મૂંઝવણ ગઈ. આ જીવ જળમાં કઈ કરી શકતો નથી, પછી આમ કેમ થયું ને કેમ ન થયું એની આકુલતાને, એની મૂંઝવણને, એનું ટેન્શન તો એને આવવાનું નથી. જો સમજણ બરાબર એની હોય, એવું યોગ્ય યથાર્થ હોય તો, ખાલી ધારી રાખેલું હોય તો નહીં હાજર થાય. કોરી ધારણાને ભણતર હશે, ખાલી બાહ્ય જ્ઞાનથી શીખી લીધું હશે તો એને ટેન્શન આવશે ને, એ ધારણા એને કામમાં નહીં આવે, એ ગુંજવણ વખતે પરિણામ બગાડી બેસશે. એનું સમજેલું ક્યાંયનું ક્યાંય અધર રહેશે, એને કામમાં આવશે નહીં. જ્ઞાન તો એક સંપત્તિ છે, એક મૂડી છે જીવની, કે જે મૂડી છે એ વખતે કામમાં આવે, અને વખતે કામમાં ના આવે તો એ મૂડી છે નહીં. એમ કે છે કે નહીં મારા, એમ જ્યારે એને દુઃખ ને આકુલતા થાય ત્યારે જ્ઞાન હાજર થાય, એનું નામ એની મૂડી ને સંપત્તિ છે. પણ શીખેલું હોય એ જ્ઞાન નથી ને, તેથી એની કઈ હાજરી હોતી નથી કે થતી નથી, એની હાજરી એ અધર રહી જાય છે. જન્માદિની મોટી વિપત્તિ ભોગવે છે, જળને એમ માને છે કે એ જ હું છું. બસ આ અનુભવ કરીને તપાસીને નક્કી કરવા જેવું છે. શરીરને એમ માને છે, સંયોગને એમ માને છે કે આ જ હું છું ને આ જ મારું છે ને બસ આ જ સર્વસ્વ છે, સર્વસ્વ બધું આમાં આવી જાય છે, એ રીતે પોતે પ્રવર્તે છે. એમાં મોટી વિપત્તિ, જન્માદિ જન્મ મરણની મોટી વિપત્તિ ઊભી છે. ગુરુદેવ તો એમ કહેતા કે એવા મિથ્યાત્વના ભાવમાં, એ મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નિગોદના ભાવ પીડ્યા છે. શું કહેતા? મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નિગોદના ભાવ પીડ્યા છે, અને મિથ્યાત્વના ગર્ભમાં અનંતા કતલખાના ખોલવાના ભાવ પીડ્યા છે. આમ કહેતા, કેમ કે સંયોગ પાછળ જીવ છે ને, તો કતલખાનું કોણ ખોલે છે? કે જેને સંયોગ સુધારવા છે એ બિચારો સંયોગ પાછળ પીડ્યો છે કે આ કતલખાનાથી મને કમાણી થશે, એમાં મને મોટર બંગલાને વાળીને એસ આરામ રહેશે. તો એ સંયોગનો થી સુખ છે એ સિદ્ધાંત પાછળ, એ જીવ કતલખાનું માંડ્યા વિના રહેશે નહીં, આજે નહીં ને કાલે સરવાળે અહીંયા જશે. એટલે પહેલા મિથ્યા ત્યાગ કરવો, નાશ કરવો, એમ લીધું છે, એનું કારણ છે. જેમ મિથ્યાત્વના ગર્ભમાં આ દોષ પડ્યા છે, તેમ સમ્યક્ત્વના ગર્ભમાં અનંતી સિદ્ધ પર્યાય ઊભી છે. અનંતી સિદ્ધ પર્યાય પડેલી છે, એ સમ્યક્ત્વના ગર્ભમાં રહેલી વાત છે, આ મિથ્યાત્વના ગર્ભની વાત છે. હવે તુલના કરતો તોળીને નક્કી કર કે શું ગ્રહણ કરવા જેવું છે ને શું છોડવા જેવું છે. આ સમજવાનો વિષય લીધો. તારી સમજણમાં કાંઈ વજન ફરે છે તારું? જો વજન ફરે તો ધન્ય છે તને, તારી આખી લાઈન બદલાઈ જશે. જો વજન ન ફર્યું તો એ તો અનાદિનું છે, એમાં એમાં તું ચાલ્યો જઈશ, બીજો કોઈ એનો ઉપાય નથી. અહીંયા જળમાં હું પણ એ મોટી હાનિ ને મોટી વિપત્તિનું કારણ છે. એ માને છે એ મિથ્યાત્વ છે, માને છે એમ શબ્દ લીધો છે ને, એટલે એ મિથ્યાત્વ છે અને એની અંદર બહુ મોટું નુકસાન છે.
જય ઉદ્રાગે દિગંબર ધારણા